સજાનંદ સ્વામી મહારાજની જય.
તારીખ 14/3/2015.
વચનામૃત ગઢડા અંત્ય 24. 16 સાધનનું, જ્ઞાનાંશના વૈરાગ્યનું.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે.
સંવત 1885ના આસોવદી દ્વાદશીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિશે વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે ભગવાનના જે ભક્ત તે અક્ષરધામને વિશે ભગવાનની સેવામાં રહે છે તે સેવાની પ્રાપ્તિના જે સાધન તે શા છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે શ્રદ્ધા, સ્વધર્મ, વૈરાગ્ય, સર્વ પ્રકારે ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો, અહિંસા, બ્રહ્મચર્ય, સાધુનો સમાગમ, આત્મનિષ્ઠા, મહાત્મ જ્ઞાને યુક્ત એવી જે ભગવાનની નિશ્ચળ ભક્તિ, સંતોષ, નિર્ધંભપણું, દયા, તપ, પોતાથી ગુણે કરીને મોટા જે ભગવાનના ભક્ત તેમને વિશે ગુરુભાવ રાખીને તેમને બહુ પ્રકારે માનવા, પોતાને બરોબરિયા જે ભગવાનના ભક્ત તેમને વિશે મિત્રભાવ રાખવો, પોતાથી ઉતરતા જે ભગવાનના ભક્ત તેમને વિશે શિષ્યભાવ રાખીને તેમનું હિત કરવું, એવી રીતે આ 16 સાધને કરીને ભગવાનના એકાંતિક ભક્ત જે તે અક્ષરધામને વિશે ભગવાનની સેવાને રૂઢી રીતે પામે છે. પછી શુકમુનિએ પ્રશ્ન પૂછ્યો, જે આપણા સર્વે સંત વર્તમાનમાં રહે છે તથાપિ એમને વિશે એવું કયું લક્ષણ છે જે જેણે કરીને એમ જાણીએ જે એને આપતકાળ પડશે તો પણ એ ધર્મમાંથી નહીં ડગે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાનના જે જે નાના મોટા વચન તેની ઉપર નિરંતર જેની દ્રષ્ટિ રહે પણ વચન બહાર પગ દેવો પડે તેમાં અતિ કઠણ પડે ને તે વચનથી આગળ પગ માંડીને અધિક પણ ન વર્તે અને ઓછો પણ ન વર્તે તેને જાણીએ જે એ ધર્મમાંથી આપતકાળે પણ નહીં પડે. પછી શ્રીજી મહારાજે કૃપા કરીને એમ વાર્તા કરી, જે પ્રકૃતિ જે જાવી તે જીવને બહુ કઠણ છે, તથાપિ જો સત્સંગમાં સ્વાર્થ જણાય તો પ્રકૃતિ ટળવી કઠણ ન પડે. જેમ દાદા ખાચરના ઘરના માણસોને અમને રાખવાનો સ્વાર્થ છે તો અમને જે પ્રકૃતિ ન ગમે તે રાખતા નથી, તેમ સ્વાર્થે કરીને પ્રકૃતિ ટળે છે તથા ભયે કરીને પણ ટળે છે, પણ તે અતિશય નથી ટળતી. કેમ જે જ્યારે કોઈ માણસ હોય ત્યારે તેનો ભય રાખે ને માણસ ન હોય તો ન રાખે. જેમ રાજાને ભય કરીને ચોર પ્રકૃતિનો ત્યાગ કરે છે અને જેનો જે સ્વભાવ હોય તેની ઉપર વારંવાર અમે કઠણ વચનના ડંખ માર્યા હોય ને કચવાવ્યો હોય તો પણ જે કોઈ રીતે પાછો ન પડ્યો હોય તે ઉપર તો અમારે એવું હેત રહે છે, તે જાગ્રત સ્વપ્નમાં સંભાર્યા વિના તે હેત એમનું એમ રહ્યું જાય છે ને ગમે તે થાય પણ તે હેત ટળતું નથી. અને વળી જે હરિભક્તને વિશે જે અંગ હોય તેમાં એક અંગ સરસ હોય તે કહીએ છીએ, જે દાદા ખાચરને વિશ્વાસનું અંગ ને રાજબાઈને ત્યાગનું અંગ અને જીવુબાઈને શ્રદ્ધાનું અંગ અને લાડુબાઈને અમારી પ્રસન્નતા કરવી એ અંગ અને નિત્યાનંદ સ્વામીને અમારી પ્રસન્નતા કરવી એ અંગ અને બ્રહ્માનંદ સ્વામીને સત્સંગની મર્યાદાનો કોઈ રીતે ભંગ ન થાય એવો આગ્રહ એ અંગ અને મુક્તાનંદ સ્વામીને અમારી પ્રસન્નતા કરવી તથા અમારો વિશ્વાસ એ અંગ અને સોમલા ખાચરને સદા એક રેણીપણું એ અંગ અને ચૈતન્યાનંદ સ્વામીને એમ જે કોઈ રીતે મહારાજ પ્રસન્ન થાય એમ આપણી વતે વર્તાય તો ઠીક એ અંગ અને સ્વયં પ્રકાશાનંદ સ્વામીને નિશ્ચય તથા મહાત્મ એ અંગ અને ઠાકોર ઝીણાભાઈને એમ જે ભગવાન વિના બીજા પદાર્થમાં રખે મારું મન બંધાઈ જાય નહીં એવું અંગ અને મોટા આત્માનંદ સ્વામીને અમારા વચનનું ઉલ્લંઘન થાય નહીં એવું અંગ, એવી રીતે ઘણાક મોટેરા પરમહંસ તથા હરિભક્ત તેના અંગ કયા. અને પછી એમ બોલ્યા, જે અહીંની મોટેરી ત્રણ ભાઈઓ તથા ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, શુકમુનિ, સોમલો ખાચર, દાદો ખાચર, એ તમે સર્વે જેમ હમણાં આ વર્તમાન કાળે કેવા રૂઢી રીતે વર્તો છો તથાપિ જો દેશ, કાળ, સંગ, ક્રિયા એ ચારને વિશે વિષમપણું થાય તો એમનો એમ રંગ રહે નહીં એ વાતમાં કાંઈ સંશય નથી. અને કદાચિત વિષયમાં બંધાઈ ગયો હોય, પણ જો જેને વિશે જેટલો જ્ઞાનાંશ વધારે હોય તો તે વિષયના બંધનને તોડીને નીકળે તે જ્ઞાનાંશ તે શું તો એમ સમજણ હોય જે હું જે જીવ તે આવો છું, તથા દેહ તે આવો છે, તથા દેહના સંબંધી તે આવા છે, તથા પ્રકૃતિ પુરુષ વિરાટ સૂત્રાત્મા અવ્યાકૃત તેના સ્વરૂપ તે આવી રીતના છે, તથા ભગવાન તે આવી રીતના છે, તથા ભગવાનનું ધામ તે આવી રીતનું છે, ઇત્યાદિ જે જ્ઞાનાંશ તેની જે અંતરમાં દ્રઢતાની ગ્રંથિ તે પડી હોય, ને પછી જે વૈરાગ્ય ઉપજે તે વૈરાગ્ય ખરો, અને એ વિના બીજો જે વૈરાગ્ય તે તો ઉપરથી જણાય, પણ એમાં બળ નહીં, બળ તો જ્ઞાનાંશથી ઉપજો જે વૈરાગ્ય તેમાં જ છે. જેમ દીવાનો અગ્નિ તેને વાયુ લાગે ત્યારે ઓલાઈ જાય, અને વડવાનળ અગ્નિ તથા મેઘમાં જે વીજળીનો અગ્નિ તે જળમાં રહ્યો છે પણ તે જળનો પરાભવ એને થતો નથી, પ્રજ્વલિત થકો રહે છે, તેમ જ્ઞાનાંશ વિનાનો જે વૈરાગ્ય તેને વિષયનો સંબંધ થાય ત્યારે એ વૈરાગ્ય ટકે નહીં, અને જ્ઞાનાંશે કરીને થયો જે વૈરાગ્ય તેને વિષયનો સંબંધ થાય તો પણ એ વૈરાગ્ય ક્ષીણ ન પડે. વડવાનળ અગ્નિની પેઠે પ્રજ્વલિત થકો વર્તે છે, અને એવો જે જ્ઞાનાંશ તેની કોઈ રીતે કરીને તમારા મનમાં આંટી પડી જાય તે સારું. અમે નિરંતર વાર્તા કરીએ છીએ, કેમ જે કોઈક વાર્તાની ચૂંક લાગે તો એવી આંટી પડી જાય, અને જે એમ ન સમજે ને આ મારી જાત, આ મારી માં, આ મારો બાપ, આ મારા સંબંધી, એવી રીતની અહમ મમતાએ યુક્ત જેની સમજણ છે તેને તો અતિ પ્રાકૃત મતિવાળો અણસમજુ જાણવો. અને વળી શ્રીજી મહારાજે કૃપા કરીને એમ વાર્તા કરી જે મુમુક્ષુને ઉત્કૃષ્ટ ગુણની પ્રાપ્તિ થાય તેનું કારણ શું છે, તો ભગવાનની કથા વાર્તા સાંભળ્યામાં જેને જેટલી પ્રીતિ તેને તેટલો જગતનો અભાવ થાય, તથા કામ ક્રોધ લોભાદિક દોષનો નાશ થાય, અને જો કથા વાર્તામાં જેને આળસ હોય તેની કોરની એમ અટકળ કરવી જે એમાં મોટા ગુણ નહીં આવે. અને શાસ્ત્રમાં નવ પ્રકારની ભક્તિ કહી છે, તેમાં શ્રવણ ભક્તિને પ્રથમ ગણી છે. માટે જો શ્રવણ ભક્તિ જેને હોય તો પ્રેમ લક્ષણા પર્યંત સર્વે ભક્તિના અંગ એને પ્રાપ્ત થશે એવી રીતે વાર્તા કરી. અને તે જ દિવસ મધ્યાહન સમય દાદા ખાચરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરીની આગળ પરમહંસ સર્વેની પંક્તિ જમવા સારું બેઠી હતી. તે સમયમાં શ્રીજી મહારાજ લીમડાના વૃક્ષને હેઠે ઢોલિયો ઢળાવીને વિરાજમાન હતા. પછી શ્રીજી મહારાજે પરમહંસ આગળ એમ વાત કરી જે બાઈઓ હરિભક્ત છે તેનું મહાત્મ તો જાજુ સમજવું નહીં, કેમ જે મહાત્મને મિશે કરીને મનમાં એનું મનન થાય એટલે સ્વપ્નમાં આવે, માટે મહાત્મા લેવું તો સૌનું સંપણે લેવું જે એ સર્વે ભગવાનના ભક્ત છે, પણ અધિક ન્યૂનપણે મહાત્મા લેવું નહીં, અને જો અધિક ન્યૂનપણે મહાત્મા સમજે તો તેમાં મોટું વિઘ્ન છે. તેમજ બાઈઓ અને ભાઈઓનું મહાત્મા પણ સંપણે સમજવું, અને જો એમ ન સમજે તો તે બાઈઓને પણ મોટું વિઘ્ન છે. ઇતિ વચનામૃતમ એવી રીતે ગઢડા અંત્યનું 24મું જે તે થયું.
સ્વામીની વાતુ પ્રકરણ 9 સર્વદેશી સમજણ
વાત 215 સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે સુંદરજી સુતાર ખાંડુ લઈ ભુજથી જતા હતા, ત્યાં રસ્તામાં સરદારને પાદર મહારાજને દર્શને ગયા, ત્યારે મહારાજ કહે કોણ, તો કહે દાસ. મહારાજ કહે દાસ સાવું કઠણ છે, જેમ કહે તેમ કરે તે દાસ કહેવાય. સુંદરજીભાઈ કહે જેમ કહો તેમ કરીએ. મહારાજ કહે દાઢી મૂછ પડાવી પરમહંસ થાવો ને ગંગાજીએ જાઓ. સુંદરજીભાઈએ માથો મુંડાવ્યો, કાતરા હતા તે પણ પડાવી નાખ્યા ને ચાલી નીકળ્યા. ત્યારે મુક્તાન સ્વામીએ મહારાજને કહ્યું, હે મહારાજ, તમે કર્યું તે તો સારું જ છે, પણ કચ્છમાં અમને રોટલો મળતો તે ટળ્યો, કેમ જે અહીં દુઃખ હોય ત્યારે ત્યાં જતા, તે ત્યાંય આમ થયું. પછી મહારાજે સુંદરજીભાઈને પાછા વાળ્યા ને કહે તમે જઈ આવ્યા, તો કહે ના જઈશું. ત્યારે મહારાજ કહે એ દાસનું લક્ષણ શું, તો કહે જેમ કહે તેમ કરે. મહારાજ કહે પહેરો લુગડા ને જાઓ ખાંડામાં. પછી ખાંડા સાથે ગયા. ત્યાં સૌ પૂછે આમ કેમ, તો કહે અમારા દરબારના કુળમાં આ રીત છે, જે મોટેરા હોય તે ચાલતી વખતે દાઢીને મૂછ દેવીને ચડાવે, તે હું મોટેરો છું તેથી આમ કર્યું છે, એવું બીજાથી ન થાય. વાત 216. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી, જે બંધિયાના ડોસાવાણિયા મૂળ સરદારમાં રહેતા અને રામાનંદ સ્વામીના શિષ્ય હતા, વળી મહારાજે પોતાના સ્વરૂપનો નિશ્ચય કરાવ્યો હતો, ત્યાર પછી મુળુભાઈના બંધીએ રહેવા મહારાજે મોકલ્યા હતા. એકવાર ડોસાભાઈની માએ મહારાજને કહ્યું, જે અમારે તમમાં હેત તેવું દીકરામાં નહીં. મહારાજ કહે, એમ એવા હેત છે? તો કહે, હા મહારાજ. મહારાજે ડોસાને કહ્યું, કાશીએ જાઓ. તો કહે, ઠીક મહારાજ. મહારાજ કહે, ઠીક નહીં, હમણાં જ ચાલવા માંડો. પછી ચાલી નીકળ્યા ત્યારે ડોસીને એમ થયું, જે ટીમણ લીધું નથી ને દોરી લોટો પણ લીધો નથી, તે કેમ થશે? એમ વિચાર કરતા કરતા ગળગળા થઈ ગયા. ત્યારે મહારાજ કહે, ડોસીમાં ડોસાને ખર્ચી અપાવું? તો કહે, હા મહારાજ, અપાવો તો બહુ સારું. પછી મહારાજે પાછા વાળવા મોકલ્યા ને કહ્યું, જે જ્યાં દેખો ત્યાં ઊભા રહેજો. પછી વાંસે જઈને કહ્યું, જે પાછા વાળો. તે કહે, નહીં વળું. પછી કહે, મહારાજે કહ્યું છે જ્યાં દેખો ત્યાં ઊભા રાખજો. તે સાંભળી ઊભા રહ્યા, આગળ ચાલ્યા નહીં ને પાછા પણ વળ્યા નહીં. પછી મહારાજને આવીને કહ્યું, જે આમ થયું. મહારાજે બ્રહ્મચારીને મોકલી કહેવડાવ્યું, જે મહારાજ બોલાવે છે. ત્યારે પાછા આવ્યા. પછી મહારાજે ખર્ચી આપીને મોકલ્યા. તે બે ગાંવ ગયા ત્યાં સંઘ મળ્યો. તેણે પૂછ્યું, ક્યાં જાઓ છો? તો કહે, કાશીએ. ત્યારે કહે, ચાલો અમારી સાથે, અમે કાશીએ જઈએ છીએ. એમ કહી ગાડીમાં બેસાડ્યા. જાતા ને વળતા ભાતું દીધું, ભેળા જમાડ્યા ને જ્યાંથી ભેળા થયા હતા ત્યાંથી વળતા જુદા પાડ્યા. તે મહારાજે એમ કર્યું હતું, પણ અહીંથી એમ દેખાડ્યું ને રસ્તામાં આમ કર્યું. પછી મહારાજે પૂછ્યું, ગંગામાં નાયા? તો કહે, ક્યાં આજ્ઞા હતી? કાશી વિશ્વનાથના દર્શન કર્યા? તો કહે, ક્યાં આજ્ઞા કરી હતી? કાશીએ જવાનું કહ્યું હતું. તે કાશી આવી એટલે પાછો વળ્યો. મહારાજ કહે, એ આવું બીજાથી થાય નહીં. ખરેખરી સ્વરૂપ નિષ્ઠા હોય તો જ આવી આજ્ઞા પ્રમાણે વર્તાય. એક વખત બંધિયાના જૈન વાણિયાની જાન ગઢડા ગઈ હતી. ત્યાં તેમના સગા સાથે તેઓ સવારે મહારાજના દર્શને ગયા. મહારાજે તેમને પૂછ્યું, જે ક્યાં ગામ રહેવું? એટલે તેઓ કહે, જે બંધિયા. ત્યારે મહારાજે કહ્યું, જે અમારા ડોસાભાઈ સુખી છે ને? ત્યારે તેઓ બોલ્યા, જે મહારાજ, અમે ગળા સુધી વ્યવહારમાં ખૂંચી ગયા છીએ અને તમારા ડોસાભાઈ માથાબૂડ ખૂંચ્યા છે. કેમ, જે ઓણ ઘણા કણબીએ વાડ કર્યા છે, તે બધા વાડના ગોળના માપા ડોસાભાઈએ રાખ્યા છે. તે રાત દી ગોળ જોગતા નવરા થતા નથી. ત્યારે મહારાજ કહે, એમ હોય નહીં. અને જો અમે ડોસાભાઈને કાલે ત્યાગી કરીએ તો તમારે અમારી કંઠી બાંધવી? તે સાંભળી વાણિયાઓએ ધાર્યું, જે અત્યારે ડોસો ગોળનું કામ મૂકીને સાધુ થવા ક્યાં નવરો થાય એમ છે. એમ ધારીને કહ્યું, જે હા મહારાજ. એમ કહીને ગામમાં ગયા. અહીં મહારાજે ભગુજીને ઊંટ લઈને ડોસાભાઈ પાસે મોકલ્યા. ભગુજી બંધીએ પહોંચ્યા ત્યારે ડોસાભાઈ ગોળના ગાડા વચ્ચે ઊભા હતા ને ગોળની ધારણો જોકતા હતા, પણ ભગુજીને જોઈને દંડવત કરવા માંડ્યા ને પૂછ્યું, જે મહારાજની સી આજ્ઞા છે? એટલે ભગુજીએ કહ્યું, જે આ ભગવા વસ્ત્ર પહેરી અને ગઢડે આવવા આ કાગળ આપ્યો છે, એથી ગોળની ધારણો ત્યાંને ત્યાં પડતી મેલી અને ઘરે પણ કંઈ કેવરાવ્યા વગર ભગુજી સાથે ગઢડે ચાલી નીકળ્યા. બીજે દિવસે સવારે બંધિયાના ઓલિયા વાણિયા દર્શને આવ્યા. તેમને મહારાજે ડોસાભાઈને બતાડીને કહ્યું, જે જુઓ, આ મારા ડોસાભાઈ વ્યવહારમાં ખૂંચ્યા છે કે નિર્બંધ છે? પછી સભામાં ભગુ વસ્ત્ર ઓઢેલ ડોસાબાઈને જોઈને જાનવાળા વાણિયા ચકિત થઈ ગયા. પછી મહારાજ કહે, હવે કંઠી બંધાવો. ત્યારે તેઓ નમ્રપણે બોલ્યા, આજ હે મહારાજ, અમે કંઠી તો નહીં બંધાવીએ, પણ અમારા મનમાં ડોસાબાઈ માટે ખૂબ જ ગુણ આવ્યો છે, અને અમારા અજ્ઞાનને લઈને તેમનો અભાવ હતો તે નીકળી ગયો છે. ડોસાભાઈ તો તમારા ખરેખર ભક્ત છે. એવી રીતે તે વાણિયાઓએ વખાણ કરી મહારાજની અને ડોસાભાઈની માફી માગી વિદાય લીધી. પછી ડોસાભાઈએ મહારાજની સેવામાં રાખવા કહ્યું, એટલે મહારાજે કહ્યું, જે તમે અમારા આ અર્ધાવેણે આજ્ઞા પાળી માટે અમે કહીએ તેમ કરો. અમે તમારા ઉપર બહુ પ્રસન્ન થયા છીએ, માટે અમારી આજ્ઞા છે કે તમે ઘેર જાઓ, તમને વ્યવહાર અડશે નહીં. મહારાજની એવી આજ્ઞાથી ડોસાભાઈ પણ બંધીએ ગયા.
પુરુષોત્તમ બોલ્યા પ્રીતે.
પ્રકરણ 20. ત્યાગી સાધુ. શ્રીહરિ કહે, તમે કહો તેવી શિક્ષા કરીએ. નિત્યાનંદ મુનિ કહે, અમે પણ વરસ પહેલા સુરત ગયા ત્યારે ત્યાંના હરિભક્તો અમને વારે વારે કહેતા કે અમને કંઈક સેવા બતાવો. પછી અમે બ્રહ્મમુનિ, ચૈતન્ય મુનિ વગેરે ચાર મોટેરા સંતો અને ગોવિંદ શેઠ, લક્ષ્મીચંદ, ગિરધરભાઈ એ સૌની મરજી લીધી ને આપના માટે સોનાના વરખવાળી પાગ બનાવડાવી. આપને ગઢપુરમાં પહેરાવી, પણ આપ પ્રસન્ન થયા નહીં. એકવાર પહેરી ફરી ન પહેરી. પછી અમદાવાદમાં નરનારાયણ પધરાવ્યા ત્યારે તેના જામા કરાવ્યા. તે સિવાય અમે સાધુ થયા પછી કાંઈ તમારી સેવા માટે હરિભક્તને કહ્યું નથી, ફૂલનો હાર પણ માગ્યો નથી. પછી મુક્તમુનિ, બ્રહ્મમુનિ વગેરે પણ બોલ્યા કે અમે પણ ક્યારેય સેવાનો ઉપદેશ કર્યો નથી. ત્યારે વિશ્વાસ ચૈતન્યાનંદ ને હર્યાનંદ બોલ્યા કે અમે તો હરિભક્તને તેવો ઉપદેશ કરીએ છીએ. ત્યારે શ્રીહરિ કહે, અમારા કહ્યા વિના તમે સેવાનો ઉપદેશ કર્યો, તેથી તે ચોરનું કામ છે. તમે એવી રીતે મોટા થઈને વર્તો તો બીજા પણ તમારી દેખાદેખી કરે, તેને કોણ નિવારે? માટે ત્યાગીના હિત માટે અમે કહીએ તેમ તમે કરો. તમે મોટા સંતો છો, તમને દેખીને અન્ય ત્યાગી વર્તન કરે. તમે ત્યાગીની રીત જાણો છો. અમને પ્રસન્ન કરવા માટે સંતો હરિજનો સાધન કરે છે, પરંતુ અમે કહીએ તેમ કરવું તે સાધન સર્વસાધનમાં સર્વોપરી છે. અમારી પ્રસન્નતા અમારા વચનના પાલનમાં રહેલી છે. અમારા વચનમાં શંકા કરે તેનો માયામાં નિવાસ જાણવો. હરિજનો તો ભગવાન અને સંતનું અમાપ મહાત્મ્ય જાણે છે, તેમાં દોષ દેખતા નથી. ભગવાન અને સંતને ન દઈ શકાય તેવું પદાર્થ પોતે અધિક કરીને રાખતા નથી, નિષ્પાપપણે વર્તે છે. ભગવાન તેનાથી દૂર જતા નથી. સમજણમાં કાચપ રહે તેટલા ભગવાન દૂર થાય છે. ધર્મ નિયમ વગર ચાહે તેટલી વાત કરતો હોય કે પ્રતાપ દેખાડતો હોય, પરંતુ હરિજન તે પ્રતાપને કોઈ દિવસ માનતા નથી. સાધુ ધર્મ નિયમ પાળે તેટલા હરિજનો તેને આધીન વર્તે છે. ભગવાનના વચનમાં વર્તવું તે સંતનું ભૂષણ છે. મનમુખી વર્તે તેને દુઃખ થાય છે. સત્સંગની રીતે ન ચલાય તો ત્યાગી થયા તે ન થયા જેવું છે. ભગવાન મળે પણ રીતમાં ન ચાલે તો દુઃખ મટે નહીં. પોતાનો દોષ દેખાય ત્યારે દુઃખ ટળે અને સત્સંગમાં નભાય. પોતામાં ગુણ મનાય તો વિમુખ થવાય. વાળે તેમ વળે ત્યાં સુધી સુખ રહે, ને ન વળે તો ઉથડકપણું રહેવાથી સુખ આવે નહીં. નિત્યાનંદ મુનિ કહે, તમારી આજ્ઞા વિના હરિભક્તને તમારી કે દેવની સેવા કરવા પ્રેરે તેમાં પોતાનું કંઈક હિત સાધે તેને દોષ કહેલો છે. ત્યારે શ્રીહરિ કહે, સીતાને લક્ષ્મણ બંનેએ રામમાં જીવ જોડ્યો હતો, છતાં થોડી આજ્ઞા લોપી તો સુખ ન રહ્યું. માટે આજ્ઞા પાળવામાં જ ખરી મોટાઈ છે. નિત્યાનંદ મુનિ કહે, અમે તો હરિભક્તોની ઈચ્છાથી પાઘ બનાવડાવી હતી, તો પણ તમે કેમ રાજી ન થયા? શ્રીહરિ કહે, અમે જો પ્રસન્ન થઈએ તો તમારી દેખાદેખી જોઈને બીજા ત્યાગીઓ પણ હરિભક્તોને પીડતા રહે, માટે આવા દોષના નિવારણ માટે ભક્તોના પગરખા માથા ઉપર લે તો અપરાધ છૂટે. આ સાંભળી હરિયાનંદ ને વિશ્વાસ ચૈતન્યાનંદ બંને સંતો સંકોચ સાથે ઉઠ્યા ને શ્રીહરિને પ્રસન્ન કરવા સંત હરિભક્તને દેખતા પગરખા માથે લેવા તત્પર થયા. ત્યારે શ્રીહરિ કહે, તમારો દોષ હવે માફ થયો. ગઢપુરમાં શ્રીહરિએ સંતો ભક્તોને વાત કરતા કહ્યું, સંત સમાન કોઈ નિધિ નથી. સંત નિધિ સિવાયનો બીજો નિધિ અમે શ્રેષ્ઠ માનતા નથી. સંત સિવાયના નિધિમાં જન્મ મરણનું અપાર દુઃખ રહેલું છે, તે ભગવાનથી દૂર કરાવે છે. શ્રીહરિએ બ્રહ્મ મુનિને વડતાલ મંદિરના કામકાજ માટે નિયુક્ત કર્યા અને સંતો હરિજનોને વાત કરતા કહ્યું, સંત હોય તેને કંઈ ન જોઈએ, અન્ન વસ્ત્ર સત્સંગમાં મળી રહે છે. સાધુએ આજ મળે પછી કાલનો સંકલ્પ ક્યારેય ન કરવો. સંકલ્પ કર્યા વિના ભગવાન તેને સમયે સમયે આપી રહે છે. હરિભક્તોના મેલા વસ્ત્રો જોઈને તેનો અનાદર ન કરવો. હરિભક્તો પણ ભાવ રાખીને મંદિરની અને તમારી અન્ન વસ્ત્રની જેટલી સેવા કરે છે તે ક્યારેય દુઃખી રહેતા નથી. તેમાં જેટલો કમ ઉત્સાહ રહે એટલો આલોક પરલોકમાં સુખનો સંકોચ રહે છે. શ્રીહરિ બુવાથી ભરૂચ પધાર્યા ત્યારે સંતોને વાત કરતા કહ્યું, સર્વોપરી સુખ સંતમાં રહ્યું છે, પણ તે સમજવું કઠણ છે. મોટા સાધુ આ વાત જાણે છે. ત્રણેય અવસ્થામાં એ સંતના જેવું સુખ ક્યાંય દેખતા નથી. આ સમજણ અંતિમ શ્વાસ સુધી એવી ને એવી રહે તે સર્વ સંતોમાં શ્રેષ્ઠ સંત છે. શ્રીહરિએ બોચાસણમાં કાશીદાસના ભવનમાં સંત મહિમા કહેતા કહ્યું, સંત ઉદધી જેવા છે. સંતનું હૃદય નવનીત કહ્યું છે. નિષ્કામાદિક મહાન ગુણના ધારક સંત છે. પ્રગટ હરિનો નિશ્ચય જેટલો દ્રઢ તેટલો તે સંતમાં કરોડો સૂર્યનો પ્રકાશ પ્રગટે છે. ભગવાનના વચનમાં તે સુખ માને છે. આવા સંત બ્રહ્માંડમાં મળવા દુર્લભ છે. સંત થઈને કપટ રાખે, મોટા સંતની અદબ ન રાખે, સંતને નિત્ય નમન કરવાનો નિયમ ન હોય, કથા કીર્તનાદિનો કોઈ નિયમ ન હોય, એવા હોય તે આચરણથી જણાઈ આવે છે. મુમુક્ષુએ ઉત્તમ સાધુને ઓળખી તેનો સંગ કરવો.
પ્રગટ ગુરુ હરિ હરિ પ્રસાદ સ્વામી મહારાજની જય.
સદાન સ્વામી મહારાજની જય. તારીખ 19/4/92 અમૃત હોલ, સવારે સોંગર આરતી પછી સભા, પરમ પૂજ્ય સ્વામીજી. વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં, દ્રષ્ટિમાં ભરી દિવ્યતા નિરખતા સો દિવ્ય ભક્તો બધા. હૈયે હે તબર્યો મીઠો જનની સોને હાસ્ય મુખે વસુ, જીઓ વિરાજ ગુરુને નિત્ય.
૧૯૫૬ ઉનાળાના એ દિવસોમાં સ્વામીજી એમની ગોંડલથી બંધ્યા લઈ ગયા. 10-12 યુવકોમાં સ્વામીજીની સાથે હતા. 1.5 દિવસ બંધ્યા ગયા હતા. આખો દિવસ રાત્રિ બીજી સાંજના દોષાવાન્યાનું એ ગામ. એ બધા ઇતિહાસો તમને ખરો રસી અથવા નહીં હોય તો મોટા સ્વામી અને શાસ્ત્રી સ્વામી આપણને બધાને દરરોજ 30-30 મિનિટ લાભ આપશે. પહેલી તારીખ મોટા સ્વામી 45 મિનિટ, શાસ્ત્રી સ્વામી દરરોજ 20 મિનિટ. સામાન્ય છે પાંદરશાને એટલે ચંચળ વૃત્તિ. સ્વામી એ દંડવત કરતા કરતા બહાર આવી ગયા સવારના પોરમાં, 7:15 સુમારે. એક યુવાનની આંખ પર હાથ ફેરવીને એટલું થયું કે ભગવાનના સંતના દર્શન એક વાર કરીએ, 100 સૂર્યોની શક્તિ આત્માને વિશે સિંચાય. શબ્દ યાદ રાખજો, ભગવાનના સંતના દર્શન એક વખત કરીએ, 100 સૂર્યોની શક્તિ આત્માને વિશે ભેગી થાય, પ્રત્યે સિંચાય ઠરે. સયાજીપુરામાં અમે હતા, અક્ષરભાઈ સ્વામીજીનો પ્રસંગ. સ્વામીજી ખૂબ ભાવિપૂર્ણ આવીને આશીર્વાદ આપી દીધા હતા. અમે બધા સાથે હતા. એ 56 સાલની વાત. 1,00,000 બ્રાહ્મણને 1,000 વર્ષ સુધી જમાડીએ, 1,00,000 બ્રાહ્મણને 1,000 વર્ષ સુધી જમાડીએ અને જેટલું પુણ્ય મળે એટલું એક એકાંતિકને એક વખત જમાડવાથી મળે. શબ્દ વિચાર. ત્રીજો પ્રસંગ, અમે નારાયણ ધરે ગયા હતા. નારાયણ સરોવર નારાયણ ધરે ને એ 57 ઘણી કથા વાર્તા બાપાના પુસ્તકોમાં આવી નથી. યશોચરણ સ્વામી બહુ સારો પ્રયત્ન કરી રહ્યા છે વિવિધ પ્રકારે બાપાના જીવનનું દર્શન કરાવવા માટે. એક પુસ્તક હજુ લખવાનો વિચાર કરી રહ્યો છું. ગુરુજી મહારાજ અને સાધકો, એકાંતિક ધર્મ કેટલો સરળ અને સુગમ, એ પુસ્તક લખવા વિચાર કરી રહ્યો છું. જોઉં છું નારાયણ સરોવર મારો અને મહાન સ્વામીનો હાથ પકડીને જ્યાં સ્વામી મેટામેર એક મોટી હતી, આમ ચઢતા હતા, પછી પગથિયું હતું નીચે ઉતરી ગયા, અમે ચઢાવતા હતા. એકદમ બોલી એકદમ મને કહ્યું કે આ તીર્થનો મહિમા, આપણે દર્શન કર્યા આવ્યા, ભગવાન સ્વામિનારાયણ પધારેલા રહ્યા હતા, પરમોસુની લાગ્યા હતા, બધાને આનંદ કરાવ્યો હતો. આ તીર્થના મહિમા, તીર્થનો મહિમાનો ખ્યાલ છે એવું સ્વામી કેવી રીતે હોય? ત્યારે બાપા એકદમ બોલી ઉઠ્યા, કોઈ દિવસ બોલે નહીં, પ્રગટના શરમવાળું કોઈ પણ તીર્થ કરોડો જન્મના કોણ સંસ્કારને ખતમ કરી દે. ચોથો પ્રસંગ, બપોરના 3:30-4 વાગ્યાના સુમારે અમે સારીંગના કુવા ઉપર પાણી સિંચી રહ્યા હતા. મહાન સ્વામી પાણી સિંચતા હતા અને હું પીપણા ભરતો હતો. સ્વામીજી સહજ 3:30 વાગે ઉઠે જ એકલા બહાર આવ્યા. 56-57 સાલમાં તો શરીર બહુ સારું, તો ટેકાની જરૂર નહોતી. અધરામીમાં જાવી તો ટેકો છોડી દેતા હતા. એ વખત 65 વર્ષની ઉંમર હતી. ત્યારે સ્વામી બંનેને એ કુવાના ગઠાણામાં બેસાડીને અમને કે પોતે બેસી ગયા. સંતની સ્મૃતિ સહિતનું એક મિનિટનું ભજન આપણને નિર્વાસનિક કરી નાખે એવા આ સાધુ છે. પ્રસંગોને વિચારવાના છે. અદભુત પ્રાપ્તિ, કલ્પનાતીત યોગ, ક્યારેય ન મળે એવી અદભુત સેવા. દુનિયાના કોઈપણ સાધકોને ના મળે એવી સહજ સાધના આપણને મળે છે. ખબર નહીં પડી એને કાંતિક ધર્મ સિદ્ધ થાય એવી સાધના ધરતીના ઇતિહાસમાં કોઈ પક્કા વિહન તો સહજાનંદ સ્વામી સિવાય કોઈ નહીં.
આત્મીય સમાજની જય જય જય.